જય જિનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો 9મો અધિકાર, અનેકાંત અને સ્યાદવાદ અધિકાર, આની ચર્ચા આપણે લાસ્ટ ક્લાસમાં શરૂ કરી હતી. અને આપણે અનેકાંતની પરિભાષા જોવાની શરૂઆત કરી હતી. અનેકાંત અને એકાંત એ બે શબ્દ આવે છે જે પદાર્થનું સ્વરૂપ વર્ણન કરે છે. પદાર્થનું સ્વરૂપ જે વર્ણન કરે એના માટે બે શબ્દ છે, અનેકાંત અને એકાંત. અને સ્યાદવાદ શું છે? એ પદાર્થને સમજાવનારી વાણી, એ પદાર્થનું વર્ણન કરનારી વાણી, તેને સ્યાદવાદ કહે છે. અનેકાંત અને સ્યાદવાદ કહેતા એ કોઈ પદાર્થના જ બે કમ્પોનન્ટ છે એમ ન સમજવું. સ્યાદવાદ ઇઝ જસ્ટ અ વે ટુ એક્સપ્લેન. અને અનેકાંત એ વસ્તુનું સ્વરૂપ છે. અનેકાંત અને એકાંત એ વસ્તુનું સ્વરૂપ છે. અનેકાંત કોને કહે છે? કે પદાર્થના અનેક ધર્મ હોય છે તેને અનેકાંત કહે છે. પદાર્થને એટ અ મુમેન્ટ પરસ્પર વિરુદ્ધ તથા એક સાથે રહેનારા અનેક ધર્મો હોય છે તેને અનેકાંત કહે છે. ધર્મ એટલે એના ગુણો અને એના પરસ્પર વિરુદ્ધ જે ધર્મ કહેવામાં આવે છે એ બેવને ધર્મમાં લઈ લેવા. અનેક અંત કહે છે ને, અનેક અંત, અંતમાં ગુણ અને ધર્મ બેવ એમાં સમાવેશ થઈ જાય છે. જો આપણે પ્રશ્નોત્તર માળામાં પેજ 295 ક્વેશ્ચન નંબર 101 થી 103 સુધી લાસ્ટ ક્લાસમાં આપણે જોયું હતું. આજે આપણે 104 થી જો પોસિબલ હશે તો 108 સુધી આપણે કવર કરશું. જો ફરીથી પહેલા અનેકાંત એ વસ્તુનું સ્વરૂપ શું છે એને સમજીએ. વિશ્વમાં અનંત દ્રવ્ય રહેલા છે. આ વિશ્વમાં અનંત જીવ છે, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ બધા જ દ્રવ્યમાં અનેક ગુણો રહેલા છે કે નહીં? બધા જ દ્રવ્યમાં ખાલી એક જ ગુણ હોય એવું નથી. જેવી રીતના જીવમાં જ્ઞાન નામનો ગુણ છે, બરાબર, એ જીવનો વિશેષ ગુણ છે ને, પણ એની સાથે જીવમાં શ્રદ્ધા, દર્શન, ચેતના, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણો પણ તો છે કે નહીં? તો કોઈ પણ પદાર્થમાં એટ અ મોમેન્ટ અનેક ગુણો જોવામાં આવે છે. જેવી રીતના પુદ્ગલ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્યમાં સમજો સાકર નામનો પદાર્થ છે, તો એમાં એનો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ બધા ગુણો તો છે કે નહીં? ખાલી એક જ ગુણ નથી એમાં મીઠાશ, એમાં બીજા પણ અનેક ગુણો છે, માટે તેને અનેકાંત કહેવામાં આવે છે. અનેકાંત શું કહે છે? કે કોઈ પણ પદાર્થમાં અનેક ગુણો જોવામાં આવે છે તેને અનેકાંત કહેવાય છે. જો ક્વેશ્ચન 101માં આપણે એની પરિભાષા વાંચીએ. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી, દરેક વસ્તુમાં વસ્તુપણાને પ્રૂવ કરનારી, એટલે કે વસ્તુ એ વસ્તુ છે એમ એસ્ટાબ્લિશ કરનારી, અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું તેને અનેકાંત કહે છે. એવરી સબસ્ટન્સ એટ ધ સેમ મોમેન્ટ હેઝ મ્યુચ્યુઅલી ઓપોઝિટ પ્રોપર્ટીઝ. જેવી રીતના કોઈપણ સબસ્ટન્સ પોતાના સ્વરૂપે ત્યારે છે, એટલે એનું જેવું પણ સ્વરૂપ છે એ રીતે સબસ્ટન્સ છે, પણ એ જ સબસ્ટન્સ બીજાના સ્વરૂપે નથી. જેવી રીતના સાકર સાકર તરીકે છે પણ મરચા તરીકે નથી. સાકરમાં મીઠાશ આદિ ગુણો છે પણ એમાં તીખાશ આદિ ગુણો નથી. તો આ સાકરનું જ એવું સ્વરૂપ છે. સી, જે પોઝિટિવ ગુણ છે ને કે એનામાં મીઠાશ છે, સાકરમાં મીઠાશ છે, એ પોઝિટિવ ગુણ તો સાકરમાં છે જ, સાથે પેલો નેગેટિવ ગુણ કે એનામાં તીખાશ નથી એવો ગુણ પણ સાકરમાં રહેલો છે. ઇમેજિન કરો, આ વિશ્વમાં ખાવાની જ કેટલી બધી વસ્તુઓ છે કે નહીં. જેવી રીતના મરચું છે, હળદર છે, સૂંઠ છે, હિંગ છે, પછી ધાણા છે, કેટલા બધા મસાલાઓ છે, બરાબર, મીઠું છે, લીંબુ છે, પછી જે પણ જુદા જુદા પદાર્થો, આ બધા જ પદાર્થોમાં જે સ્વાદ છે એવો સાકરમાં નથી ને. તો જો સાકરમાં પોઝિટિવ એટલે કે એનો જે મુખ્ય ગુણ મીઠાશ એ તો એક છે, પણ સામે એનામાં નાસ્તી રૂપે આટલા બધા ગુણો છે કે સાકરમાં તીખાશ નથી, સાકરમાં ખટાશ નથી, સાકરમાં ખારાશ નથી, ખ્યાલ આવ્યો કે નહીં? તો આવું અસ્થિ નાસ્તી રૂપે પદાર્થનું સ્વરૂપ એટ અ મોમેન્ટ એ જ સમયે એક સાથે હોવું, પરસ્પર વિરુદ્ધ, વસ્તુને વસ્તુપણે નિપજાવનારી, ખ્યાલ આવ્યો ને, વસ્તુને વસ્તુપણે સિદ્ધ કરનારી, એટલે કે વસ્તુમાં એનો સ્વભાવ એસ્ટાબ્લિશ કરનારા આવા મ્યુચ્યુઅલી ઓપોઝિટ ગુણોને અનેકાંત કહેવામાં આવે છે. સિમ્પલ છે કે નહીં? અનેકાંત એટલે ઇટ ઇઝ નોટ એની સ્પેશિયલ પ્રોપર્ટી, એવો કોઈ સ્પેશિયલ ગુણ અલગથી હોય એમ નથી. જે પદાર્થના ગુણો છે, એ પદાર્થનો જે નેચર છે, એ નેચરમાં જ આવા મ્યુચ્યુઅલી ઓપોઝિટ નેચર જોવામાં આવે છે, તેને જ અનેકાંત કહેવામાં આવે. જો હવે આપણે સીધા આપણા આજના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ છીએ, એમાં થોડા મિનિંગ્સ ને બધું આવશે. જો ક્વેશ્ચન નંબર 104, અનેકાંત અને એકાંતનો નિરુક્તિ અર્થ શું? નિરુક્તિ એટલે વેન યુ ટેક ધ વર્ડ અને બ્રેક ઇટ અપાર્ટ અને ધેન વોટ ઇઝ ધ મીનિંગ, એને નિરુક્તિ અર્થ કહેવાય છે. તો જો અનેકાંત અને એકાંતનો નિરુક્તિ અર્થ શું છે અને તેના દરેકના ભેદ કેટલા છે? આજે આપણે આનો મીનિંગ અને ભેદ એના પર જ આજે આપણે ફોકસ કરવાનું છે. જો અનેકાંત એટલે અનેક પ્લસ અંત, એટલે કે અનેક ધર્મો. અંત અંત શબ્દના ઘણા મિનિંગ્સ થઈ શકે ને. જે રીતના આપણે અંત, જે કોમન યુઝેજ ઓફ અંત એટલે શરૂઆત અને અંત, શરૂઆત અને અંત એટલે સ્ટાર્ટ અને ફિનિશ, અહીંયા એ મિનિંગ નથી. અહીંયા અંત એટલે એના ધર્મ, અને ધર્મ એટલે એમાં ગુણ ધર્મ શક્તિઓ બધું જ આવી જાય છે, ખ્યાલ આવે છે. તો અનેકાંત એટલે અનેક ધર્મ, એકાંત શું છે? એક ધર્મ. અનેકાંત એટલે અનેક ધર્મ, એકાંત એટલે એક ધર્મ, બરાબર. હવે જુઓ, કોઈ પણ સબસ્ટન્સમાં, કોઈ પણ પદાર્થમાં અનેક ધર્મ તો છે જ, બરાબર, પણ એમાં એક ધર્મ પણ તો છે ને. એક છે, બીજો છે, ત્રીજો છે, અનેક છે, ખ્યાલ આવ્યો? આપણે નાના હતા ત્યારે પેલું દૂરદર્શન પર, દૂરદર્શન ટીવી ઉપર એક ઓલું કાર્ટૂન, જે ઓલું મેસેજ આવતો હતો, હા, ઓલું એક ચીડી યા, પછી અનેક ચીડી યા, એટલે એમાં એક, બે, ત્રણ, અનેક, ખ્યાલ આવ્યો ને. એવી રીતના કોઈપણ સબસ્ટન્સમાં ગુણો કેટલા છે? હા, કે એનામાં એક ગુણ છે, બીજો ગુણ છે, ત્રીજો ગુણ છે, એમ કરતા કરતા સબસ્ટન્સમાં અનેક ગુણો છે. કોઈ પણ પદાર્થમાં આવી રીતના અનેક ગુણો હોય છે કે નહીં? હવે અનેક હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટીઝ પણ તો છે ને ગુણોની. જેવી રીતના સમજો, આપણા ઘરમાં પાંચ લોકો રહેતા હોય અથવા છ લોકો રહેતા હોય, મમ્મી પપ્પા, દાદા દાદી, દીકરા દીકરીઓ જે પણ રહેતા હોય, તો ઘરમાં કેટલા લોકો રહે છે? તો અનેક લોકો રહે છે. અનેક કહેવાય ને, એટલે મેની પીપલ સ્ટે ઇન ધ હોમ. પણ એ અનેક કહેતા એમાં ઇન્ડિવિજ્યુઅલ પર્સનની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી પણ તો છે કે નહીં, એને એક ધર્મ કહેવાય છે. બરાબર. એવી જ રીતે પદાર્થમાં, જીવમાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર આદિ. તો આદિ કહેતા એમાં અનંત ગુણો છે. અનંત કહેતા એ અનંત આપસમાં એકબીજાથી મિક્સ થયેલા નથી, એ અનંત ગુણોની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે. તો દરેક ધર્મ પોતામાં એકાંત છે. જો ધ્યાનથી સાંભળજો, અહીંયા જ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. દરેક ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એ જ્ઞાનની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે કે નહીં પોતામાં? તો જ્ઞાન પોતે પોતાના સ્વભાવે એકાંત છે, પણ જીવ દ્રવ્યમાં આવા અનેક ગુણ હોવાથી તે અનેકાંત છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આને વધારે આપણે એક્સપ્લેન કરશું. આગળ જોઈએ, આ ક્વેશ્ચનમાં પહેલા જોઈ લઈએ શું કે છે. અનેકાંત એટલે શું છે? અનેક ધર્મ. એકાંત એટલે એક ધર્મ. અનેકાંતના બે ભેદ છે, એના ભેદ પ્રભેદ પણ આપણે જોઈએ છે ને. અનેકાંતના બે ભેદ છે. કયા બે ભેદ? સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. એકાંતના પણ બે ભેદ છે, સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. સમ્યક અનેકાંત તે પ્રમાણ છે, મિથ્યા એકાંત તે પ્રમાણાભાસ છે. આ આપણે જરા સમજીએ થોડી વારમાં. સમ્યક એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયા ભાસ છે. ચાલો હવે જરા આને સમજીએ. કોઈ પણ પદાર્થ છે ને, કોઈ પણ સબસ્ટન્સ, એને પૂરો સમજવો હોય તો એના બધા ગુણોને સમજવા પડે. જેવી રીતના સમજો કે આઈ બ્રિંગ યુ સમ ન્યૂ સ્પાઈસ ઇન યોર કિચન. તમારું જે રસોડું છે એમાં આપણે કંઈક નવો મસાલો લાવીએ, તો એ નવો મસાલો લાવીએ તો નેચરલી કોઈને ક્વેશ્ચન થાય ને કે ભાઈ આની સ્પેશિયાલિટી શું છે. તો કોઈ કહે કે ભાઈ આ મસાલો આ પર્ટિક્યુલર રેસીપી માટે છે, અથવા તો એ મસાલામાં આ ગુણો છે. અથવા સમજો કે આપણે આપણા ઘરે કોઈ નવું ઇક્વિપમેન્ટ લઈ આવીએ, કોઈ નવું મશીન લઈ આવીએ, તો એ મશીન શું કરી શકવા માટે કેપેબલ છે? તો એના અનેક ગુણો આપણે જોઈએ ને. કે ભાઈ એ સમજો ટીવી લઈ આવ્યા નવું, તો અરે એ ટીવીમાં તમે આ ઓટીટીઝ બધા જે છે, આ એમેઝોન પ્રાઇમ ને આ ને તે ને બધા, એ પણ તમે જોઈ શકો છો. તમે યુટ્યુબ ચેનલ જોઈ શકો છો જેમાં તમે આ પારલા મંદિરના બધા કાર્યક્રમ પણ તમને એમાં દેખાય છે. આપણે ભગવાનના અભિષેક પૂજા આદિ પણ કરી શકીએ એમાં. અથવા તો તમે બીજું શું કરી શકો, તમે એમાં કોઈ ગેમ્સ પણ રમી શકો છો. તમે એમાં જે કોઈ રેકોર્ડેડ આપણે ફાઇલ્સ હોય કમ્પ્યુટરની, તો USB નાખીને એને પણ જોઈ શકો. તો કોઈ પણ નવા ડિવાઇસમાં અનેક કેપેબિલિટી હોય છે કે નહીં? તો એ ડિવાઇસને પ્રોપરલી સમજવા માટે એની બધી કેપેબિલિટીઝને સમજવી પડે કે નહીં? બસ એવી જ રીતના વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં અનેક ગુણો છે. એ અનેક ગુણોને સમજતા, એક એક કરીને જે આ બધા ગુણોને સમજીએ, તો પદાર્થને આખો સમજાય છે. પદાર્થ દરેક પડખાથી આખો સમજાય છે. માટે કોઈ પણ પદાર્થને એના અનેક ધર્મથી, એટલે અનેકાંતથી સમજતા, સમ્યક અનેકાંતથી સમજતા પ્રમાણ જ્ઞાન પ્રગટ થાય છે. પ્રમાણ જ્ઞાન એટલે શું? કે કોઈ પણ પદાર્થનું દરેક પડખાથી થયેલું જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. અને કોઈ પણ પદાર્થનું કોઈ પણ એક પડખાથી, એક વ્યૂ પોઈન્ટથી જાણેલું જ્ઞાન તેને નય જ્ઞાન કહેવાય છે. જેવી રીતના જો ટીવીનું જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ, એ ટીવીને તમે યુટ્યુબ જોવા માટે યુઝ કરી શકો છો, રાઈટ? હવે દેટ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ ઓર નોટ કરેક્ટ? જો આપણે એમ કહીએ કે ટીવીને તમે ગેમ્સ રમવા માટે યુઝ કરી શકો છો, તો દેટ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ ઓર નોટ કરેક્ટ? સી, દેર આર ટુ એંગલ્સ ટુ ઇટ. જો કોઈ એમ જ સમજી લે કે આ ટીવીને તમે ખાલી ગેમ્સ રમવા માટે જ યુઝ કરી શકો છો, બીજું એમાં કાંઈ થતું નથી, એટલે કે એમાં ટીવી દેખાતું નથી, એમાં તમે આ બધા યુટ્યુબ્સ ને બધું જોઈ શકતા નથી, એમાં તમે આ બધું નેટફ્લિક્સ ને બધું જોઈ શકતા નથી, તો દેટ ઇઝ નોટ કરેક્ટ. ખ્યાલ આવે છે ને? ભલે એમાં ગેમ્સ રમી શકાય છે, પણ એમાં ખાલી ગેમ્સ રમી શકાય છે એવું નથી, એમાં બીજું પણ બધું કરી શકાય છે. એમાં આપણે કોઈ નવું ફેન્સી ટીવી લઈ આવીએ તો એમાં નવા ફેન્સી ટીવીમાં આ બધું કરી શકાય કે નહીં? હા, તો જ્યારે કોઈ એની એક પર્ટિક્યુલર પ્રોપર્ટીને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ કે એમાં ગેમ્સ રમી શકાય છે, તો જો આપણે એમાં બેકગ્રાઉન્ડમાં અથવા એટ ધ બેક ઓફ અવર માઇન્ડ વી નો દેટ ધીસ ટીવી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ મેની અધર થિંગ્સ, બટ આઈ એમ યુઝિંગ રાઇટ નાઉ ઇટ ફોર પ્લેઇંગ ગેમ્સ. ખ્યાલ આવે છે ને? કે આ ટીવીમાં તમે ગેમ્સ રમો છો એના સિવાય બીજું પણ ઘણું બધું કરી શકાય છે, પણ ગેમ્સ રમવા માટે હું યુઝ કરું છું, તો એને સમ્યક એકાંત કહેવાય છે. સમ્યક એકાંત કેમ કે તમે એક જ વસ્તુ પર ફોકસ કર્યું. પણ સમ્યક કેમ કે તમે એ બીજું પણ બધું કરી શકે છે એવું જ્ઞાન તમને છે. ખ્યાલ આવ્યો ને? હા, હવે જ્યારે તમે કહો કે આ ટીવીને ગેમ્સ રમવા માટે યુઝ કરી શકાય છે, સો યુ નો એટ ધ બેક ઓફ ધ માઇન્ડ કે બીજું પણ બધું કરી શકાય છે, ધેન ઇટ ઇઝ કરેક્ટ સ્ટેટમેન્ટ. ત્યારે એને સમ્યક એકાંત કહેવાય છે. પણ જો તમે એમ કહો કે આ ટીવીને ખાલી ગેમ્સ રમવા માટે જ યુઝ કરાય છે અને એમાં બીજું કાંઈ થતું નથી, તો દેટ ઇઝ રોંગ સ્ટેટમેન્ટ, એટલે એને મિથ્યા એકાંત કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સિમિલરલી, જો આપણે એમ કહીએ કે આ ટીવીને ગેમ્સ રમવા, યુટ્યુબ જોવા, એમાં બધી યુએસબી ફાઇલ્સ જોવા, એ બધા માટે યુઝ કરી શકાય છે, એની બધી જ પ્રોપર્ટી જો આપણે ટીવીની પ્રોપરલી પુટઅપ કરીએ, તો એના દરેક ધર્મને આપણે જોઈએ છે ને, તો એને સમ્યક અનેકાંત કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમ્યક અનેકાંત કેમ કે એના જે પણ કેપેબિલિટીઝ છે એ ટીવીની, એ બધાને આપણે પુટઅપ કરીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? પણ સાથે જો તમે એમ પણ કહી દો કે આ ટીવીમાં તમે ગેમ્સ પણ રમી શકો છો, યુટ્યુબ પણ જોઈ શકો છો, અને સાથે તમે સપોઝ રેફ્રિજરેશનનું કામ પણ કરી શકો છો. આપણું ફ્રીજ હોય ને, ફ્રીજ, એ ફ્રીજની અંદર તમે કાંઈ વસ્તુ મૂકો તો ઠંડી થઈ જાય. હા, તો સપોઝ કોઈ કહે કે આ ટીવીમાં ફ્રીજની કેપેબિલિટી પણ છે, તો દેટ ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ. કેમ રોંગ છે? કેમકે એનામાં એ કેપેબિલિટી છે જ નહીં. ખ્યાલ આવે છે ને? તો જ્યારે તમે ટીવીના બધા ગુણોને જુઓ છો, એમાં ગેમ્સ રમવાની કેપેબિલિટી, યુએસબી આદિ બધું, અને સાથે રેફ્રિજરેશનને પણ જો અંદર ઘુસાડી દીધું, તો એ રોંગ થઈ ગયું ને, એટલે એને મિથ્યા અનેકાંત કહેવાય છે. ખ્યાલ આવ્યો? આપણે ચાર વસ્તુ જોવાની છે: સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત, સમ્યક એકાંત, મિથ્યા એકાંત. જ્યારે પદાર્થમાં અનેક ગુણો છે, તો એ અનેક ગુણોને એના અનેક ગુણો સહિત જ જોતા સમ્યક અનેકાંત થાય છે. જ્યારે પદાર્થમાં અનેક ગુણો છે, એ અનેક ગુણોમાં એના સિવાય બીજું પણ મિક્સ કરી દેતા મિથ્યા અનેકાંત થાય છે. જ્યારે પદાર્થમાં અનેક ગુણો છે, એ અનેક ગુણોમાંથી એકને મુખ્ય કરતા પણ બાકી બધા એમાં છે પણ આને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, ત્યારે સમ્યક એકાંત થાય છે. અને જ્યારે પદાર્થમાં અનેક ગુણો છે, એમાંથી કોઈ એકને ઇમ્પોર્ટન્સ આપીએ પણ બાકી બધા છે જ નહીં, એમ આપણે જો એસ્ટાબ્લિશ કરી દઈએ, તો એને મિથ્યા એકાંત કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ ચાર વસ્તુ આપણે જોવાની છે, એ ચારની ક્વિક પરિભાષા વિથ એન એક્ઝામ્પલ આપણે જોઈ લીધી. જો ખરેખર જે સ્વાધ્યાયી હોય ને, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અનેકાંતને ઘણી રીતે સમજાવવામાં આવે છે. આપણે જો ત્રણ વસ્તુ મુખ્ય કરીએ: એક, પરસ્પર વિરુદ્ધ જે ધર્મો છે, એક અનેક, તત્ અતત, એ બધાનું એક સાથે પદાર્થમાં રહેવું, તેને અનેકાંત કહેવાય છે. બરાબર? બીજું, પદાર્થમાં અનેક ગુણો છે, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ, તો એ બધાને વારાફરતી સમજવું, હા, એક પછી એક સમજવું, એક સાથે ન સમજાય, એક પછી એક સમજવું, તો એને પણ અનેકાંત કહેવાય છે. ખ્યાલ આવે? અને ત્રીજો એંગલ શું જોયો તો મેં? હા, પદાર્થ પોતાની અસ્થિ રૂપે છે, એટલે જીવ જીવ રૂપે છે અને પુદ્ગલ રૂપે નથી, એમ માનવું, એ પણ અનેકાંત છે. ખ્યાલ આવે છે? અનેકાંતને ત્રણ જુદા જુદા એંગલથી સમજી શકાય. પદાર્થમાં અસ્થિ નાસ્તિ આદિ અનંત અનેક ધર્મ એક સાથે રહેલા છે જે પરસ્પર વિરુદ્ધ છે, એ પણ અનેકાંત છે. પદાર્થમાં અનંત ગુણો રહેલા છે જેને વારાફરતી સમજવામાં આવે છે, અનેક અંત અનંત ગુણો. અને પદાર્થ પોતા રૂપે અસ્થિ છે, પર રૂપે નાસ્તિ છે એમ સમજવું એ પણ અનેકાંત છે. ખરેખર આ અસ્થિ નાસ્તિ પહેલામાં આવી ગયું જે અનંત પરસ્પર વિરુદ્ધ ધર્મમાં, પણ એને જુદું એમ કર્યું કેમ કે અનેકાંતમાં જનરલી ઘણા લોકો શું મિસ્ટેક કરે છે કે આમ પણ થાય અને આમ પણ થાય, એ વાત ખોટી. જેવી રીતના ધર્મ પોતાના આત્માનું ધ્યાન કરવાથી પણ ધર્મ થશે અને દેવશાસ્ત્ર ગુરુની પૂજાથી પણ ધર્મ થશે, અથવા સૌથી મેન જે બહાર મિથ્યા માન્યતા ફેલાયેલી છે કે તમે સ્વાધ્યાય આદિ કરો તો એ જ્ઞાન માર્ગ છે અને તમે ભક્તિ આદિ કરો તો એ ભક્તિ માર્ગ છે અને બેવથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. આ એક બહુ મોટી ભૂલ છે અને એને મિથ્યા અનેકાંત કહેવાય છે. ખ્યાલ આવે છે? વસ્તુ જેવી છે એને એવી જ સમજવી એ જ સમ્યક અનેકાંત છે, અને વસ્તુ જેવી નથી એવી માની લેવી એને મિથ્યા અનેકાંત કહેવાય છે. ચલો આપણે પાછા આપણા બેઝિક લેવલ પર આવી જઈએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 105. આપણે ફરીથી આપણે ચાર વસ્તુ આજે જોવાની છે. સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત, સમ્યક એકાંત, મિથ્યા એકાંત, બરાબર. કોઈ પદાર્થમાં અનંત ગુણધર્મ છે એને એવી રીતના જ સમજવા સમ્યક અનેકાંત, એમાં બીજાના ગુણધર્મ એડ કરી દેવા મિથ્યા અનેકાંત, એ અનંતમાંથી કોઈ એકને મુખ્ય કરવા અને બીજા છે પણ એને ગૌણ કરવા તો સમ્યક એકાંત, અને એકને મુખ્ય કરીને બીજાને ઉડાવી જ દેવા બીજા છે જ નહીં તો મિથ્યા એકાંત. ખ્યાલ આવે છે કે? હવે એમાંથી આપણે સમ્યક, હવે આપણે પહેલા અનેકાંતને લઈએ છીએ. તો જો સમ્યક, ક્વેશ્ચન 105, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંતનું સ્વરૂપ શું છે, બરાબર. ચાલો જો સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંતનું સ્વરૂપ શું છે. પદાર્થમાં અનંત ધર્મ છે એ અનંતને એમાં સમજવા એ સમ્યક, અને એમાં બીજાને મિક્સ કરવા એ મિથ્યા. ચલો અહીંયાથી વાંચીએ. સમ્યક અનેકાંત, પ્રત્યક્ષ અનુમાન અને આગમ પ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મ છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક અનેકાંત. જો શું કહે છે, પરિભાષામાં લેંગ્વેજ થોડી કોમ્પ્લિકેટેડ છે પણ વસ્તુ બહુ સિમ્પલ છે. આ ફર્સ્ટ લાઇનને એક મિનિટ તમે ઇગ્નોર કરો. તો એક વસ્તુમાં જે અનેક ધર્મ છે તેને નિરૂપણ કરવામાં તત્પર તે સમ્યક અનેકાંત છે, બરાબર. એટલે કે એક વસ્તુમાં જે અનેક ધર્મ છે એને સમજાવનારું સમ્યક અનેકાંત છે, બરાબર. એઝ સિમ્પલ એઝ ધેટ. હવે એ વસ્તુમાં અનંત ધર્મ છે કેવી રીતના ખબર પડી? કે પ્રત્યક્ષ જોઈને ખબર પડી. હા, આપણને જોઈને ખબર પડે છે કે નહીં? કે જેવી રીતના સોનાની રિંગ છે તો એ સોનામાં ચમકવાની કેપેબિલિટી પણ છે, એનામાં વજન પણ છે, હા, એનો ટચ પણ છે, એનામાં મેલિએબિલિટી પણ છે. તો એ સોનામાં અલગ અલગ કેપેબિલિટીઝ છે કે નહીં? તો પ્રત્યક્ષ જ્ઞાનથી ખબર પડે છે કે પદાર્થમાં અનંત ગુણ છે, બરાબર. અનુમાનથી ખબર પડે છે. હવે સોનું તો દેખાય છે, આત્મા દેખાતો નથી પણ ફીલ તો થાય છે ને. ફીલ થાય છે એટલે આપણને જ્ઞાનથી આપણે નિર્ણય કરીએ છીએ કે આત્મામાં અનંત ગુણ છે, કે જો અમૂર્ત છે, કેમ કે સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, હા, તમે એને જોઈ શકતા નથી. ક્રિયાવતી શક્તિ છે, કેમ કે જો આત્માનું આ પ્રદેશોનું ગમન થાય છે કે નહીં. અસ્તિત્વ છે, જ્ઞાન દર્શન આદિ છે, વીર્ય છે, પુરુષાર્થ છે કે નહીં આપણું. તો આત્મામાં અનંત ગુણ છે અનુમાનથી પણ નક્કી થાય છે, અને આગમથી પ્રમાણથી સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે દરેક પદાર્થમાં અનંત ગુણધર્મ છે. તો આ દરેક પદાર્થમાં અનંત વસ્તુમાં અનંત ધર્મો છે, અનેક ધર્મો છે, એ આ ત્રણ વસ્તુથી સિદ્ધ થાય છે અને એને સમજાવનારું, હા, એને નિરૂપણ કરનારા તત્પર તે સમ્યક અનેકાંત છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે અને પર સ્વરૂપે નથી. પર તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી. આ પ્રમાણે જાણવું તે સમ્યક અનેકા. બરાબર, વેરી સિમ્પલ લેંગ્વેજમાં એક્ઝામ્પલથી સમજાવ્યું કે દરેક વસ્તુ એના સ્વરૂપે છે અને પર સ્વરૂપે નથી, અને એ વસ્તુ એના રૂપે છે અને આના રૂપે નથી, એવું સમજવું તેને સમ્યક અનેકાંત કહેવાય છે. હવે મિથ્યા જોઈએ. મિથ્યા અનેકાંત તત અતત સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાંત છે. એટલે તત એટલે તે રૂપે, તત એટલે ધેટ. એકચ્યુઅલી આપણે લિટરલ સેન્સમાં ટ્રાન્સલેટ કરીએ તો તત એટલે ધેટ, અતત એટલે નોટ ધેટ. ખ્યાલ આવ્યો કે નહીં? તો દરેક પદાર્થ તત અતત સ્વરૂપની ખોટી કલ્પના, એટલે ઓલો પદાર્થ આવો છે, ઓલો પદાર્થ આવો નથી, એવી જે માન્ય, એટલે એનો પદાર્થનો જે નેચર છે એનાથી ઓપોઝિટ માન્યતા, એવી ખોટી કલ્પના, તે મિથ્યાને કારણે છે. પદાર્થ જેવો છે એનાથી ઓપોઝિટ માન્યતા કરવી તેને મિથ્યા અનેકાંત કહેવાય છે. ઇન સિમ્પલ વર્ડ્સ, જેવી રીતના સમજો કે આપણે પદાર્થને જોયો, સમજો આપણા ડબ્બામાં વ્હાઇટ કલરનો પાવડર છે. હવે આપણે જોઈતી સાકર, જે પાવડર શ્યુગર હોય ને દૂધમાં નાખીને દૂધને ગળ્યું કરવા, જોઈતી સાકર, પણ પદાર્થનો નેચર પૂરો સમજ્યા નહીં અને ભૂલથી મીઠું નાખી દીધું, મીઠું પણ વ્હાઈટ દેખાય છે, સાકર પણ વ્હાઈટ દેખાય છે. પદાર્થનો એક ધર્મ આપણે શું જોયો કે ભાઈ દેખાવમાં વ્હાઈટ કલરનો પાવડર હોય, ખ્યાલ આવે છે ને? પણ ટેસ્ટ પદાર્થનો ટોટલી ડિફરન્ટ છે, ત્યાં આપણી નજર ન ગઈ તો આ જે છે એ મિથ્યા અનેકાંત થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? પદાર્થનો જેવો સ્વભાવ છે એ સ્વભાવથી ખોટી કલ્પના કરવી તેને મિથ્યા અનેકાંત કહે છે. જીવ પોતાનું કરી શકે અને જીવ બીજાનું પણ કરી શકે છે, એમાં જીવનું પોતાથી અને પરથી એમ બંને પણાથી તત્પણું થયું, તેથી તે મિથ્યા અનેકાંત છે. આપણે સૌથી મોટી મિથ્યા દ્રષ્ટિ જીવોની માન્યતા શું છે? ગુરુદેવ શ્રી કહે ને, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કે ભાઈ હું કરું છું આ વિશ્વનું બધું, હું કરું છું. જો એક્ઝામમાં હું ભણીને કેટલા સરસ માર્ક્સ લઈ આવ્યો, અથવા તો જો જોબમાં મેં કેટલું સરસ પર્ફોર્મન્સ કર્યું, અથવા જો બિઝનેસમાં હું કેટલો સરસ બિઝનેસ લઈ આવ્યો, અથવા ઘરમાં જો મેં આ કેટલું સરસ બધી અરેન્જમેન્ટ કરી છે, કેટલું સરસ ડેકોરેશન કર્યું છે, આ જીવની જે હું કરું એમ કરવાની મિથ્યા માન્યતા છે એ સૌથી મોટું મિથ્યા અનેકાંત છે. કેમ કે જીવ પોતે તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વભાવી જીવ છે, જ્ઞાન સ્વભાવી પદાર્થ છે, પોતે ફક્ત જ્ઞાન અને વિકલ્પ કરે છે. વિકલ્પ એટલે રાગદ્વેષના પરિણામ, તો પોતે તો એટલું જ કરે છે. આવું હોવા છતાં આ બધા પૂતગલનું પરિણમન પણ મેં કર્યું એમ માનીને જીવે મિથ્યા અનેકાંત રૂપ માન્યતા કરી રાખી. તો જો જીવ પોતાનું પણ કરી શકે અને બીજા પૂતગલ પદાર્થોનું પણ હું જ બધી વ્યવસ્થા રાખું છું, આ ઘરને હું જ તો ચલાવું છું, મારા સિવાય કોણ ચલાવે, આ દુનિયાને હું જ તો ચલાવું છું, આવી જે જીવની માન્યતા છે એ બધું મિથ્યા અનેકાંત રૂપ છે. કેમ કે મારું તો હું કરી જ શકું છું, પર પદાર્થનું પણ હું કરી શકું છું. હવે સમયસર જે પરમાગમમાં ગાથા છે ને કે જીવ પૂતગલનું ત્યારે કરી શકે જ્યારે પૂતગલ મય થઈ જાય, તો ક્યારે આપણે જીવ પૂતગલ જેવા થઈ ગયા? આટલા અનાદિકાળથી નથી થયા ને. એવું હોવા છતાં આપણી માન્યતામાં શું માનીને રાખ્યું છે કે હું પર પદાર્થનું કાર્ય કરું છું. બસ આવી જ જીવની માન્યતા એ મિથ્યા અનેકાંતની માન્યતા છે. કેમ કે જીવ એવું માને છે કે હું જીવ રૂપે પણ છું અને પૂતગલ રૂપે પણ છું, કેમ કે એનું હું કરી શકું છું. ખ્યાલ આવે છે કે? તો એમ જીવમાં પોતાથી અને પરથી બંનેથી તત્પણું માનવું તે મિથ્યા અનેકાંત છે. ચાલો આ સમ્યક અને મિથ્યા અનેકાંતના બીજા બહુ સરસ એક્ઝામ્પલ્સ આ નીચેના ક્વેશ્ચનમાં આપ્યા છે, આપણે વાંચીએ. ક્વેશ્ચન 106, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંતના દ્રષ્ટાંતો આપો. જો આ બધા એક્ઝામ્પલ્સ છે એ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અનેક વાર સાંભળેલા છે, પણ કદાચ ત્યારે નજર ન ગઈ હોય અથવા કદાચ ત્યારે એની પરિભાષા જ ન સમજાઈ હોય, એટલે ગુરુદેવશ્રી તો એના ફ્લોમાં કહી દે. પણ જો આપણું જ બેઝિક્સ ક્લિયર ન હોય, આપણને જ અનેકાંત શું, સમ્યક શું, મિથ્યા શું ખ્યાલ ન હોય, તો પછી એ એક્ઝામ્પલ સમજાય નહીં. જો શું કહે છે અહીંયા, એક્ઝામ્પલ જો, નંબર વાઇઝ એક્ઝામ્પલ આપ્યા છે આન્સરમાં. ફર્સ્ટ, આત્મા પોતાપણે છે અને પરપણે નથી. પોતાપણે છે અને પરપણે નથી. જો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે ને કે આત્મા આત્મા રૂપે છે અને પરદ્રવ્ય રૂપે નથી, એમ માનવું તે સમ્યક અને અનેકાંત છે. પણ આત્મા પોતા રૂપે પણ છે અને પર રૂપે પણ છે એમ માનવું તે મિથ્યા અનેકાંત છે. જો આત્મા પોતાપણે પણ છે, પોતાપણે છે અને પરપણે પણ છે એમ માનવું તે મિથ્યા અનેકાંત છે. ચાલો હવે આપણે જનરલી શું શાસ્ત્ર ભણ્યું હોય ને તો આપણને એમ થાય કે ના ના, હવે આવું તો આપણે કઈ થોડી માનતા હોઈએ કે પોતાપણે પણ છે અને પરપણે પણ છે, એવું થોડી માનીએ આપણે. પણ જો આ જીવ પરનું કરી શકે છે એમ માનવું, એમાં જ એમ આવી ગયું કે પરપણે પણ પોતાને માને છે. જો સૂક્ષ્મતાથી વિચાર કરો, કોઈ કોઈ પણ કોઈ વસ્તુને ક્યારે કરી શકે? જ્યારે તમે એને ઓન કરતા હો. આપણે આજે કોઈ પણ, સપોઝ કોઈ પણ ફેક્ટરીમાં ઘૂસીને ઓર્ડર્સ આપવા લાગીએ છીએ કે ભાઈ ચલો આજે આમ કામ કર, આજે આમ કામ કર, એવું આપણે કરીએ છીએ. હા, કોઈ પણ ફેક્ટરીમાં ઘૂસી જઈને નથી કરતા. આપણે જ્યાં આપણું આપણી ફેક્ટરી હોય, આપણા વર્કર્સ હોય, આપણું પ્રોડક્શન હોય, તો આપણે એમ કરીએ છીએ. સપોઝ આપણે કોઈ પણ બિલ્ડિંગમાં ઘૂસી જઈએ, કોઈ પણ ઘરમાં ઘૂસી જઈએ, ચલો આજે રસોઈમાં આમ બનાવવાનું છે, આમ બનાવ, એવું કરીએ છીએ આપણે. કેમ નથી કરતા? કેમ કે એ આપણું ઘર નથી, ત્યાં આપણી મરજી ન ચાલે. આપણી મરજી ક્યાં ચાલે? જે આપણું ઘર હોય. આપણા ઘરમાં શું રસોઈ બનાવી, આપણી ફેક્ટરીમાં શું માલ બનાવવો, એ આપણી મરજીથી ચાલે. કોઈ અન્યને જઈને આપણે કહીએ છીએ કે અરે ચલો આજે તમારે આ કપડાં પહેરવાના છે, ઓલા કપડાં પહેરવાના છે, કેમ નથી કહેતા? કેમકે ત્યાં આપણી મરજી ન ચાલે. ખ્યાલ આવે છે ને? આપણી મરજી ક્યાં ચાલે કે ભાઈ આપણે શું કપડાં પહેરવાના, ત્યાં આપણી મરજી ચાલે. કોઈ બીજાની, સપોઝ આપણા દીકરા દીકરીઓને પણ શું કપડાં પહેરાવા, એમાંય આપણી મરજી ચાલતી નથી, એ લોકોએ સાંભળતા નથી ને. ખ્યાલ આવ્યો કે નહીં? તો જ્યાં જીવ પદાર્થની સત્તા છે ત્યાં જીવ શું કરી શકે છે એ એની મરજીથી ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ પૂતગલ પદાર્થની સત્તામાં જીવ કાંઈ દખલઅંદાજી કરી શકતો નથી, કેમ કે ત્યાં એની મરજી ચાલતી નથી, એ અન્ય ઘર છે. ખ્યાલ આવે ને? આ જીવ એ આપણું ઘર છે અને પૂતગલ પદાર્થ તે બીજાનું ઘર છે. કોઈ બીજાના ઘરે જઈને જીવ હુકમ ચલાવે આમ કરો આમ કરો આમ કરો તો મૂરખમાં ગણાય કે નહીં? સપોઝ આજે આપણે કોઈના પણ ઘરે ગયા અને એને એમ કહીએ કે ચલો આજથી ઘર આમ ચલાવવાનું છે, તો શું કરે? આપણને કાઢી મૂકે ને ઘરમાંથી, આપણને લાફો મારે, કાઢી મૂકે કે નહીં? એવી રીતે જીવ જ્યાં પર પદાર્થમાં પોતાની મરજી ચલાવવા જાય છે તો એને મિથ્યાત્વનો લાફો પડે છે અને જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો નેક્સ્ટ ઉદાહરણ વાંચશું. જો આત્મા પોતાનું કરી શકે અને શરીર આદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી, એટલે આ એ જ વાત આવી ને જે આપણે વાત કરતા હતા. પોતાનું કરી શકે છે અને શરીરનું નથી કરી શકતો, પોઝિટિવ અને નેગેટિવ અનેકાંતમાં એમ નથી કે આ પણ કરી શકે ને આ પણ કરી શકે. જ્યાં પોતાની સત્તા છે ત્યાં જીવનું કાર્ય કરી શકે છે, જ્યાં પોતાની સત્તા નથી ત્યાંનું કાર્ય નથી કરી શકતો એમ માનવું તે સમ્યક અનેકાંત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિનું પણ કરી શકે છે એમ માનવું તે મિથ્યા અનેકાંત છે. પછી જો નેક્સ્ટ એક્ઝામ્પલ, આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય છે અને શુભ ભાવથી ધર્મ ન થાય એમ માનવું તે સમ્યક અનેકાંત છે. અને આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય છે અને શુભ ભાવથી પણ ધર્મ થાય છે એમ માનવું તે મિથ્યા અને કામ છે. જો અત્યાર સુધી તો પદાર્થની સત્તામાં આપણે વાત કરતા હતા, હવે અહીંયા મોક્ષ માર્ગની વાત આવી. મોક્ષ માર્ગની ચર્ચામાં આત્મા પોતાના આત્મામાં જ્યાં લીન થાય અને એને શુદ્ધ ભાવ પ્રગટ થાય તો એવા ભાવને જ ધર્મ કહે છે. બાકી શુભ ભાવ તો અનેક જાતના છે કે નહીં? હા, પૂજા ભક્તિ કરવી, અરે લોકો ગરીબોને દાન આપવું, હા, કોઈ પ્રાણીઓની રક્ષા કરવી અથવા તો સમાજ સેવા કરવી. આજે તો મેજોરિટી લોકો સમાજ સેવાને જ ધર્મ માનીને બેઠા છે. સમાજ સેવા કરવી એ સારી વસ્તુ છે, જે હ્યુમેનિટીનું કાર્ય કરીએ એ સારી વસ્તુ છે, કરવું જ જોઈએ. બધાએ પોતાના જીવનમાંથી થોડો થોડો સમય, થોડી થોડી આપણી જે મૂડી પૈસા જેવી પણ આપણી લાયકાતો એ પ્રમાણે સમાજ સેવા, લોક કલ્યાણ, જન કલ્યાણ આદિ કાર્ય કરવા જોઈએ. જીવ માત્રના કલ્યાણના કાર્ય કરવા જોઈએ, પણ એ કાર્ય સારી વસ્તુ છે માટે કરવા જોઈએ, નોટ બીકોઝ કે એ ધર્મ છે માટે કરવા જોઈએ. ધર્મ એ કંઈક જુદી જ વસ્તુ છે અને એનાથી કંઈક જુદી જ જાતના આનંદ આદિના ભાવ ઉત્પન્ન થાય છે. પહેલા એવી માન્યતા જીવે કરવી જોઈએ. આવી જ્યાં માન્યતા જીવ કરે છે તો તેને સમ્યક અનેકાંત કહેવાય છે. કેમ કે આ ધર્મ, આ શુદ્ધ ભાવ એ કંઈક જુદી વસ્તુ છે અને બાકી જે શુભ ભાવના કાર્ય આપણે કરીએ છીએ એ કંઈક જુદી વસ્તુ છે. એ ભાવોનો અનુભવ પણ કંઈક જુદો છે. એ શુભ ભાવથી ધર્મ ન થાય અને આત્માના શુદ્ધ ભાવથી ધર્મ થાય એને સમ્યક અનેકાંત કહેવાય. હવે જેને ધર્મ જ ખબર નથી, જેને આનંદ અને શાંતિના ભાવ શું છે એ જ ખબર નથી, એને શું લાગે? હા, આત્મામાં કરીએ તો એ પણ બરાબર છે અને બહારના આપણે શુભ ભાવના કાર્ય કરીએ છીએ એ પણ બરાબર છે. હું ગઈકાલે જ કોઈકને મળ્યો, એ શું કે ભાઈ આપણે યોગા ને બધું કરીએ છીએ તો એનાથી ઘણી શાંતિ મળે છે. બસ એ મને તો એ જ ધર્મ લાગે છે. બાકી તમે આમ આત્મા આત્માની વાત કરો, એકદમ શબ્દ શું આપે, રેડિકલિઝમ તમે કરો છો, એ કઈ ધર્મ નથી. જો જ્યાં તત્વનું સ્વરૂપ જ ખબર નથી, જ્યાં બેઝિક્સમાં બેઝિક વસ્તુ, છ દ્રવ્ય, સાત તત્વ જેવી વસ્તુ ખબર નથી, તો પછી સાચો ધર્મ કેવી રીતના પ્રગટ થાય, કેવી રીતના ખબર પડે? ખ્યાલ આવે છે કે પોતાના શુદ્ધ આત્મામાં લીન થવું અને આનંદ, જે નિર્વિકલ્પતાના ભાવોનો અનુભવ કરવો, એ જ સાચો ધર્મ છે. બાકી શુભ ભાવ તે ધર્મ નથી અને આવી પરિભાષા જ અનેકાંત, સમ્યક અનેકાંત. બાકી તો જીવનું જીવન ચાલ્યા જ કરે છે, ચાર ગતિમાં સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરીએ છીએ, આયુષ્ય જતું જ જાય છે, એનો ક્યાંય અંત નથી. અને જો આવી માન્યતા આપણે ન સુધારીએ તો આમ જ ભટકવાના છે. ખ્યાલ આવ્યો કે? ચાલો આગળ. નિશ્ચયને આશ્રય ધર્મ થાય છે અને વ્યવહારને આશ્રય ધર્મ ન થાય એમ માનવું સમ્યક અનેકાંત છે. અને નિશ્ચયને આશ્રય ધર્મ થાય, વ્યવહારને આશ્રય પણ ધર્મ થાય તો એમ માનવું તે મિથ્યા અનેકાંત. જો આ સમ્યક અનેકાંત ને મિથ્યા અનેકાંત, આ નિશ્ચય ને વ્યવહાર, એ જેવી રીતના ઉપર શુભ ભાવ અને શુદ્ધ ભાવ કીધું એને જ અહીંયા બીજી ભાષામાં નિશ્ચય વ્યવહાર કીધું. નિશ્ચય એટલે શું? કે વસ્તુ જેવી છે એને એવી કહી દેવી, એવી જ માનવી. તો આત્મા શુદ્ધ છે એને શુદ્ધ માનવો તે નિશ્ચય છે. બાકી જે આ વ્રત ઉપવાસ આદિની ક્રિયા, પૂજા પાઠ આદિ આપણે કરીએ છીએ, જે આપણા દૈનિક જીવનની જે દિનચર્યા છે ને, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, ધ્યાન આદિ, આ બધા ભાવો એ શુભ ભાવ છે. એને વ્યવહારથી ધર્મ કીધા છે, શાસ્ત્રમાં પણ કીધા છે, પણ એ ખરેખર ધર્મ નથી એવી માન્યતા તે સમ્યક અનેકાંત છે. અને જો જીવ ભૂલથી એને જ ધર્મ માની લે તો પછી એમાં ને એમાં જ જોડાયેલો રહે, અને જે આત્મામાં લીન થઈને જે શુદ્ધ ભાવનો અનુભવ કરવાનો હતો ત્યાં સુધી તો પહોંચતો જ નથી, માટે એને ધર્મ થતો જ નથી, તો એ મિથ્યા અનેકાંતમાં રહી જાય છે. ચાલો આગળ. વ્યવહારનો અભાવ થતા નિશ્ચય પ્રગટે છે. જો વ્યવહારનો અભાવ થતા, આજે અત્યાર સુધી જે આપણે શુભ ભાવના કાર્યમાં જોડાયેલા હતા, હવે એમાંથી પણ આગળ વધીને જીવ પોતાના આત્મામાં અનુભવમાં જાય તો તેને આત્માનો અનુભવ થાય અને એ સમ્યક અનેકાંત છે. અને આજે મેજોરિટી લોકો શું માને છે, બસ આપણે ધર્મના કાર્ય કરીએ એનાથી આપણને ક્યારેક ને ક્યારેક આત્માનો અનુભવ થઈ જશે, અથવા આપણે ધર્મના કાર્ય કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ, આપણી તપસ્યા કરીએ છીએ, એનાથી કર્મ કપાઈ જશે અને આપણું કલ્યાણ થઈ જશે. એવી રીતના ક્યારેય કલ્યાણ નહીં થાય. જો ધ્યાન રાખજો, જ્યાં સુધી જીવ એ વ્રત ઉપવાસ આદિની ક્રિયા, એ ધર્મના નામ પર જેટલી પણ આપણે બાહ્ય ક્રિયા કરીએ છીએ એને પણ છોડવા લાયક છે, આ પણ કરવા લાયક નથી, છોડવા લાયક છે એવી પહેલા માન્યતા અંદરમાં ક્રિએટ કરવી હોય છે. જો ક્રિયા છોડવાની જરૂરત નથી, આપણે જે ક્રિયા કરીએ છીએ એ કરતા રહીએ, પણ સાથે વસ્તુનું સ્વરૂપ શું છે એને સમજવાની કોશિશ કરીએ. અને જ્યારે વસ્તુ સ્વરૂપ સમજાય છે ત્યારે એમ નિર્ણય થાય છે કે આ જે બધી ક્રિયાઓ કરીએ છીએ એ પણ છોડવા લાયક છે, ભલે છૂટતી નથી. છૂટશે ક્યારે, જ્યારે જીવ પોતાના આત્મામાં સાધુ થઈને પોતાના આત્મામાં નિરંતર લીન થઈ જાય. સાધુથી પણ આગળ જઈને, સાધુને પણ 28 મૂળગુણની ક્રિયાઓ છે કે નહીં, એનાથી પણ આગળ જ્યારે શ્રેણીમાં ચડે ત્યારે આત્મામાં એવા લીન થઈ જાય કે હવે બીજું કાંઈ કરવાના ભાવ થતા જ નથી, ત્યારે જઈને બધી ક્રિયાઓ છૂટશે. પણ માન્યતામાં તો પહેલા હમણાં જ છોડવી પડશે. જો જીવ ભૂલ શું કરે છે, ડાયરેક્ટ ક્રિયા છોડવાની જ વાત કરે છે કે ચલો છોડી દઈએ, કરવાનું તો છે નહીં, આપણે તો આત્મામાં લીન રહીએ. આત્મામાં લીન તો હમણાં રહી શકતા નથી, કેમકે આત્માનો અનુભવ શું છે એ જ ખબર નથી, લીન રહી શકતા નથી. તો પછી શું કરશે, પછી બાય આમ લટારા મારશે, કોઈ બીજા પાપના ભાવમાં જોડાઈ જશે, કેમકે બધી ક્રિયાઓનો તો ત્યાગ કરી દીધો. ખ્યાલ આવે છે ને, જો અત્યારના ક્રિયાઓનો ત્યાગ નથી કરવાનો, શુભ ભાવનો ત્યાગ નથી કરવાનો, શુભ ભાવમાં રહીને ધર્મ થાય છે એ માન્યતાનો ત્યાગ કરવાનો છે. ખ્યાલ આવ્યું કે નહીં? જો વ્યવહારનો અભાવ થતા નિશ્ચય પ્રગટે છે, એમ જાણવું, જાણવું એમ કરવું નહીં, જાણવું તે સમ્યક અનેકાંત છે. અરે જ્યારે આવો નિર્ણય જીવને પક્કો થઈ જાય છે ત્યારે જીવનું આખું જ્ઞાન, આખું અટેન્શન ઓટોમેટિકલી આત્મા પર જાય છે. બાહ્યની ક્રિયા ચાલુ છે, જેમ ચાલે છે એમ ચાલે છે. જેવી રીતના ડ્રાઈવ કરતા હોય ગાડી, તો ડ્રાઈવ કરતા કરતા આપણું અટેન્શન શરૂઆતમાં, જે નોવિસ ડ્રાઈવર હોય ને, જે નવો નવો હોય એને તો આમ જાણે ભય લાગે અને બધું આમ ધ્યાન પર આમ ગેર છે કે નહીં. અને હવે જે એક્સપિરિયન્સ થઈ ગયો એ શું કરે, એને તો બધું ઓટોમેટિકલી ચાલે છે, ગાડીએ ચાલે છે, ગિયરે ચાલે છે, અને એનું મગજ તો ક્યાંક બીજે જ હોય છે. હોય છે કે નહીં આવું? એવી જ રીતે જે જ્ઞાની ધર્માત્મા છે, અથવા જે જ્ઞાની ધર્માત્મા થવાની લાયકાતવાળા છે, એની બાહ્યની ક્રિયા એમને જ ચાલે છે, કાંઈ ફરક નથી પડતો. પણ હવે એમનું આખું અટેન્શન, આખું ધ્યાન, એમનું આખું ફોકસ પોતાના આત્મા ઉપર છે. ખ્યાલ આવે છે ને? એને નિશ્ચય કહેવાય છે. એને આવું જે જાણે, ઓલી ક્રિયાથી ધર્મ નહીં થાય અને આ આત્માના અનુભવથી ધર્મ થશે, એમ માનનારને સમ્યક અનેકાંત કહેવાય છે. અને વ્યવહાર કરતા કરતા જ નિશ્ચય થઈ જશે. આવી બધી હું બહારની ક્રિયા કરતો રહીશ, કરતો રહીશ, કરતો રહીશ, એક દિવસ આત્માનો અનુભવ થઈ જશે, એમ ક્યારેય થતું નથી. ગુરુદેવશ્રી તો કહે ને કે ભાઈ તમે ઓલું લીંડી પીપર ખાતા ખાતા કે અમૃતનો ઓળકાર થોડી આવે, એટલે તમે ખાટી વસ્તુ ખાતા હો અને ગળો સ્વાદ થોડી આવે. એવી રીતના તમે વ્યવહારની ક્રિયા કરતા રહો કરતા રહો, તેનાથી નિશ્ચયનો અનુભવ થોડી થાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય છે અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય, એમ માનવું તે સમ્યક અનેકાંત છે. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય છે અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય છે, એમ માનવું તે મિથ્યા અનેકાંત છે. જો આ શરીર છે ને, એ શરીર પર પદાર્થ છે, ઉદ્ગલ દ્રવ્ય છે. શરીરની જે ક્રિયા છે ને, એ શરીરની ક્રિયા તો જીવની ક્રિયા પણ નથી, એટલે એનાથી નુકસાન પણ નથી કે લાભ બી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આની પહેલા આપણે વ્યવહારની શુભ ભાવની વાતો કરતા હતા કે નહીં, એ તો જીવના ભાવો છે. જીવે વ્રત ઉપવાસ આદિ કરવા જોઈએ, આ કરવાથી મારું ભલું થાય છે, આવા જીવના ભાવો જ જીવને નુકસાનકારક છે. બાકી બાહ્યની ક્રિયા જે ચાલે છે શરીર આદિની, એ ક્રિયાથી તો લાભ બી નથી ને નુકસાન પણ નથી, કેમ કે તો શારીરિક ક્રિયાઓ છે, તો અન્ય પદાર્થની ક્રિયા છે. ખ્યાલ આવે છે ને? જીવ દ્રવ્યનો તો મહાસિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. માટે જીવ શારીરિક ક્રિયા આમે કરી શકતો નથી, પણ જીવે માની રાખી છે કે આ હું કરું છું, હું કરું છું, અને એને જ કારણે એ ભૂલ થાય છે. જો સમજો, આ મેં હાથ હલાવ્યો હમણાં, સમજો કે મેં એવો હાથ હલાવ્યો. હવે જો મેં હલાવ્યો હોત તો ફરીથી એક્ઝેક્ટ પેટર્નમાં હું કેમ હલાવી નથી શકતો? સમજો કે મને કોઈ કહે કે હવે તમારે એક્ઝેક્ટ ઈ જ ટ્રેસ કરવાનું છે, તો મહેનત કરીને પણ હું એ કદાચ એ રીતે નહીં કરી શકું. કેમ નહીં કરી શકું? કેમ કે એ પૂતગલોનું પરિણામ છે, આપણા હાથની વાત જ નથી. ઘણા ઓલા જે આલ્ફાબેટિક્સ વાળા હોય ને, એ લોકો એમ કે તમે બે લેટર લખો કોઈ પણ, સપોઝ આપણે અબકડો લખીએ, એબીસીડી લખીએ, તો બે વાર લખીએ તો બે વાર લખતા ક્યારેય સેમ થાય જ નહીં. ગમે તેટલો એક્સપિરિયન્સ માણસ હોય તો પણ એક્ઝેક્ટ સેમ લખી જ ન શકે. કેમ ન લખી શકે? મારી ઈચ્છા પ્રમાણે ચાલતું હોય તો હું લખી શકું કે નહીં? પણ નથી ચાલતું. સોરી, ખ્યાલ આવે છે ને? જીવની ઈચ્છા પ્રમાણે પૂતગલોનું પરિણામન થતું જ નથી, શરીરનું પરિણામન થતું જ નથી. માટે એનાથી મારું કાંઈ ભલું થશે એમ માનવું તે મિથ્યા અનિકાર, અને શરીરથી મારું કાંઈ લાભ બી નથી, નુકસાન પણ નથી, એ તો પૂતગલની ક્રિયા છે, અન્ય દ્રવ્યમાં છે. તો એના ઘરે, હું મારા ઘરે. ખ્યાલ આવ્યો કે નહીં? જો જીવના આત્માના શુદ્ધ ભાવ, એનાથી કલ્યાણ થાય છે. જીવના અન્ય પદાર્થ તરફના શુભ અશુભ ભાવો, એનાથી નુકસાન થાય છે. અને બાકીના પૂતગલ પરમાણુ આદિ અન્ય દ્રવ્યના ભાવો, એ તો અન્યના છે ને, અન્યના ઘરના છે, એનાથી મને લાભ બી નથી, નુકસાન પણ. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ. એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ હોય છે. જો આમાં આપણે આટલા બધા એક્ઝામ્પલ જોયા, એમાં આપણે જે ત્રણ વાત પહેલા કરી ને કે અનેકાંત કેવી રીતના જાણવું, એમાં બધા જ એક્ઝામ્પલ આવી ગયા. જો જીવમાં જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ અનેક ગુણો છે, તો એ અનેક ગુણોને વારાફરતી સમજવું પડે છે. તો અનેક ગુણો, અનેક અંત છે, એ પહેલું અનેકાંત. પછી બીજું, જીવમાં પરસ્પર વિરુદ્ધ તત્ત એક અનેક નિત્ય અનિત્ય આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક સાથે રહેલા છે, એને પણ અનેકાંત કહેવાય છે. અને ત્રીજું, જીવ પોતાનું કાંઈ કરી શકે છે અને પરપદાર્થનું નથી કરી શકતો. જીવને નિશ્ચયથી ભલું થાય છે અને વ્યવહારથી ભલું નથી થતું. આવી રીતે મ્યુચ્યુઅલી ઓપોઝિટ માન્યતા હોવી, એને પણ અનેકાંત કહેવાય છે. જો અહીંયા હવે ત્રીજી, ઓલા સેકન્ડ વસ્તુની વાત આવે છે, વસ્તુમાં પરસ્પર વિરોધી. આપણે ત્રીજું કે મ્યુચ્યુઅલી ઓપોઝિટ, વ્યવહારથી ધર્મ નથી, નિશ્ચયથી ધર્મ છે, અથવા જીવ પર પદાર્થનું કરી નથી શકતો, એના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. સેકન્ડ તત્ત આદિનું એક્ઝામ્પલ હવે આવે છે. પરસ્પર વસ્તુમાં, સોરી, એક વસ્તુમાં પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓ, સત અસત, તત અતત, નિત્ય અનિત્ય, એક અનેક વગેરે પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક અનેકાંત. જોયું? પદાર્થમાં આવી રીતના મ્યુચ્યુઅલી ઓપોઝિટ શક્તિઓ એક સાથે રહેલી છે. જો આ પદાર્થ છે દ્રવ્ય, એ દ્રવ્યથી એક જ છે, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે ને, પણ પર્યાયથી જોવા જઈએ તો એમાં અનેક જાતની પર્યાયો છે. પછી દ્રવ્યથી જોઈએ તો પદાર્થ નિત્ય છે, પર્યાયથી જોઈએ તો અનિત્ય છે, કેમ કે પર્યાયો બદલતી રહે છે. સ્વભાવથી જોઈએ તો એ તત્ છે, પણ પરભાવથી જોઈએ તો એ અતત છે. આવા પરસ્પર ઓપોઝિટ અનેક ધર્મ પદાર્થમાં એક સાથે રહેલા છે, તેને સમ્યક અનેકાંત કહેવાય છે. એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અનેકાંત છે. જો જનરલી આપણે એમ કહીએ ને કે ભાઈ પદાર્થ એક અનેક છે, એક અનેક છે એટલે શું? ઘણા લોકો શું માની લે કે ભાઈ જીવ એક પદાર્થ પણ છે અને જીવમાં અનેક જીવો પણ રહેલા છે, એમ નહીં, એ તો ભૂલભરી માન્યતા થઈ ગઈ. અથવા જેવી રીતના આ વેદ આદિ પુરાણોમાં એમાં શું કહે છે કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ એક મહાઆત્મા છે, પરમ બ્રહ્મ છે, અને આપણે બધા શું છે, એના જ જીવના અંશો છે, કેમ કે આપણે એ એક છે અને આપણે અનેક છે. અરે એવું નથી, આ બધી મિથ્યા માન્યતાઓ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એક અનેક એટલે દ્રવ્યથી એક છે ને પર્યાયથી અનેક છે. બાકી બે જીવ મળીને એક ક્યારે થાય છે? ક્યારે જોયા છે? જો બે પુદ્ગલ પરમાણુ તો મળીને એક થાય છે, એક સાઈડ એટલે સ્કંદ બને છે, પણ બે જીવોનો મળીને ક્યારે સ્કંદ બનતા જોયું છે? ક્યારે થતું નથી. ખ્યાલ આવે છે ને? એટલે પેલા પરમ બ્રહ્મ હોય ને આપણે એના અંશો, એવું ક્યારે બને જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિને પ્રકાશીને એક વસ્તુને બે, એક વસ્તુ બેનું કાર્ય કરે એ માનવું એ મિથ્યા છે. એ પરમ બ્રહ્મ આપણા બધાનું કાર્ય કરે છે, એમના જ દ્વારા આખું વિશ્વ ચાલે છે, એ જ આખા વિશ્વમાં જે ભાવ થાય છે બધું કરે છે, અને આપણે બધા ફક્ત આપણું કાર્ય કરીએ, આપણે આપણું કર્મ કરીએ, ફળની અપેક્ષા છોડી દઈએ, કેમ કે ફળ એ નક્કી કરે છે. આ બધી ટોટલી મિથ્યા માન્યતાઓ છે. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો સમ્યક અનેકાંતિ વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુ સ્વરૂપની કેવળ કલ્પના. જો આ વિશ્વમાં વસ્તુ કેવી છે એની અનેક માન્યતાઓ રહેલી છે. ઘણા લોકો ક્ષણિકવાદ વાળા છે. ક્ષણિકવાદ એટલે ઇમેજિનેશન, ઇમેજિનરી વસ્તુઓ છે. આપણે જ્યાં બેઠા છે આપણી આજુબાજુ જે છે બસ આટલું જ વિશ્વ છે, આની બહાર વિશ્વ છે જ નહીં. ખ્યાલ આવે ને? લોકોની આવા રેડિકલ થિંકિંગ, આવા ઇમેજિનરી થિંકિંગ હોય છે. તો એવી વસ્તુ સ્વરૂપની માન્યતા તે બધી મિથ્યા અનેકાંત છે. તેમાં ન હોય તેવા સ્વભાવની કલ્પના કરવી, વસ્તુમાં ન હોય તેવા સ્વભાવની કલ્પના કરવી. જેવી રીતના આપણે કોઈ મૂવીઝ જોઈએ, જેવી રીતના ઓલા બધા આજકાલ ઓલા ટર્મિનેટર અને અથવા જે પણ એ બધા મૂવીઝ છે એમાં શું બતાવે કે કોઈ રોબોટ છે, મેટલનો બનેલો છે, પણ એ મેટલમાં જાણે ચેતના પણ આવી ગઈ છે, અને એ કોઈ દુશ્મનની સાથે લડે છે અથવા કોઈ હીરોની સાથે લડે છે. આ બધી મિથ્યા કલ્પનાઓ છે, કેમ કે પૂતગલ નામક પદાર્થમાં સ્પર્શ રસ ગંધ વર્ણ જ એનો ગુણ છે, એમાં ક્યારે ચેતના છે જ નહીં, તો એનામાં એ ગુણ આવે ક્યાંથી? ખ્યાલ આવે છે કે નહીં? ચલો નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ. જીવ પોતાના ભાવને કરી શકે છે અને પર વસ્તુનું કંઈ કરી શકે નહીં એમ માનવું તે સમ્યક અનેકાંત. અને જીવ સૂક્ષ્મ પૂતગલોનું કાંઈ ન કરી શકે, પણ સ્થૂળ પૂતગલોનું તો કરી શકે. જેવી રીતના આ ફોન છે એ સ્થૂળ પૂતગલ છે, તો એને તો હું ઉપર નીચે કરી શકું છું, પણ પરમાણુને હું પકડીને ઉપર નીચે નથી કરી શકતો. પણ જો આવી માન્યતા કરવી પણ ભૂલ ભરેલી છે, કેમ કે જો જીવ આમ ઉપર નીચે કરી શકતો એ તો બહુ સ્થૂળ બુદ્ધિ છે. આપણી બુદ્ધિ પણ બહુ સ્થૂળ છે, કેમ કે આમ કરવામાં આમાં અનંતા પૂતગલ રહેલા છે, અમારા હાથમાં અનંતા પૂતગલ રહેલા છે. તો જીવે આમાં કયા પૂતગલનું શું પરિણમન કરાવ્યું? આ તો બધા પૂતગલોએ જ આપસમાં પોતાનું કાર્ય કર્યું કે નહીં? જીવે તો ખાલી કલ્પના કરી, અને કલ્પના અનુસાર જો એક એક પૂતગલનું કેલ્ક્યુલેશન બી કરવા બેસે કે એણે કેટલી ટ્રેજેક્ટરીમાં કેટલી સ્પીડથી ઉપર નીચે જવાનું છે, તો એ શક્ય જ ન બની શકે. જીવના બુદ્ધિમાં એટલી તાકાત જ નથી. ખ્યાલ આવે ને? ચલો આ તો થઈ આપણી સમ્યક અને મિથ્યા અનેકાંતની વાત. હવે એકાંતની વાત પણ થોડીક જોઈ લઈએ. ક્વેશ્ચન 107. સમ્યક એકાંત અને મિથ્યા એકાંત કોને કહે છે? જો પદાર્થનું સ્વરૂપ અનેક ધર્માત્મક છે, એ અનેકમાંથી કોઈ એકને મુખ્ય કરે, એને એક્સપ્લેન કરવા, એને સમજવા, અને બાકીના છે એ માને તો સમ્યક અનેકાંત, સમ્યક એકાંત છે. પણ જો એ પદાર્થમાં એક જ ગુણ છે અને બાકી છે જ નહીં એમ માને, તો એ મિથ્યા એકાંત થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? જો પોતાના સ્વરૂપે હોવાપણું અને પરપણે નહીં હોવાપણું આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને, એની અપેક્ષા રાખીને એટલે કે ભાઈ પદાર્થ પોતાપણે છે, અન્યપણે નથી, પોતામાં અનંત ગુણો છે, એના અનંત ગુણો એનામાં છે, આવું આખું વસ્તુનું સ્વરૂપ સમજ્યા પછી હવે જે આ આખો પદાર્થ છે એને પ્રમાણ દ્વારા જાણેલા પદાર્થમાંથી એક દેશનો વિષય કરનાર, આ આખો પદાર્થ જે જાણે એમાં અનંત ગુણો જાણ્યા, હવે એમાંથી કોઈ એક ગુણને મુખ્ય કરે તો એને સમ્યક એકાંત કહેવાય છે. કેમ કે એકને મુખ્ય કરીને જાણે છે તો એક અપેક્ષાથી જાણે છે ને, એટલે એને નહીં કહેવાય. પદાર્થ અનેક ધર્માત્મક છે તો આખા અનંત ધર્મોને જાણવા તે પ્રમાણ છે, બરાબર. અને એની સામે કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. જો સિમ્પલ વર્ડ્સમાં આપણે સમજીએ કે સાકર છે તેમાં ખાલી મીઠાશ જ છે, એમાં સ્પર્શ નથી, એમાં ગંધ નથી, એનો કોઈ કલર નથી, આવું માનવું ઇઝ સો રિડિક્યુલસ થિંકિંગ ને. કેમ કે એનામાં ટેસ્ટ છે એ બરાબર છે અને દેટ ઇઝ ધ મેઇન પ્રોપર્ટી સાકરની, પણ બાકી બધું પણ છે ને. તો બાકી બધું છે અને એનું મેઇન યુઝેજ એના ટેસ્ટ માટે છે એમ માનવું એ સમ્યક એકાંત છે. પણ સાકર જ છે, મીઠાશ જ છે એવું જ માનવું એ ભૂલ ભરેલી વાત છે અને મિથ્યા એકાંત છે. બસ એવી જ રીતે આત્મામાં બસ જ્ઞાન જ છે, સુખ જ છે, બે જ ગુણો છે, બીજું કાંઈ નથી, અનંત ગુણ છે જ નહીં એવું માનવું એ મિથ્યા એકાંત છે. ખ્યાલ આવે છે ને? આત્મા ક્ષણિક જ છે, આત્મા નિત્ય જ છે, આત્મા એક જ છે, આત્મા અનેક છે. અનેક છે એટલે હું એક જ આત્મા અનેક છું, આવી બધી માન્યતાઓ બધી મિથ્યા એકાંત છે. અને આત્મામાં બધું છે પણ એમાંથી હું મારા આત્માને ત્રિકાળી ધ્રુવ આત્માને ફોકસ કરું છું તો એ સમ્યક એકાંત છે. ખ્યાલ આવ્યો ને? જો એક્ઝામ્પલ્સ આમાં બે જ એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ તરત ફટાફટ. ક્વેશ્ચન 108, સમ્યક એકાંત અને મિથ્યા એકાંતના દ્રષ્ટાંત આપો. પહેલું, સિદ્ધ ભગવાનનો એકાંત, સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે એમ જાણવું તે સમ્યક એકાંત છે. કેમ કે સિદ્ધ ભગવાનો બિલકુલ દુઃખ નથી એમ ગર્વિતપણે આવી જાય. જો સિદ્ધ ભગવાન છે, મોક્ષ પુરીને પ્રાપ્ત થયા છે, હવે પોતાના આત્મામાં હંમેશા લીન રહે છે, ક્યારે બહાર આવતા જ નથી, માટે એકાંતપણે સુખી જ છે, દુઃખ એમને છે જ નહીં. જો સુખ છે અને દુઃખ નથી એ પણ અનેકાંત થયું. ખ્યાલ આવે ને? હવે એમાંથી સુખ છે એમ કહેવું તો ત્યાં દુઃખ નથી એમ માન્યતામાં આવેલું છે, પણ સુખને અત્યારના ઇમ્પોર્ટન્સ આપ્યું છે માટે સમ્યક એકાંત છે. અને સામે એમ માનવું કે ભાઈ આપણે બધા જીવો જે છે સર્વ જીવો એકાંત સુખી છે એમ માનવું તે મિથ્યા એકાંત છે. આપણે બધા પણ બધા સિદ્ધ સમાન છે, બધા ધ્રુવ આત્મા છે, બધા શુદ્ધ આત્મા છે, તો ભાઈ બધા સુખી જ છે એમ માનવું એ મિથ્યા છે. કેમ કે આપણી પર્યાયમાં તો દુઃખ દેખાય છે ને, અને દુઃખ છે પણ એને માનતા નથી તો એ તો મિથ્યા એકાંત થઈ ગયો. ખ્યાલ આવે છે ને? કેમ કે અજ્ઞાની જીવો વર્તમાન દુઃખી છે તેનો નકાર થાય છે. સેકન્ડ, સમ્યક જ્ઞાન તે ધર્મ છે એમ જાણવું તે સમ્યક એકાંત છે. કેમ કે સમ્યક જ્ઞાન પૂર્વક વૈરાગ્ય હોય છે એમ ગર્ભિતપણે એમાં આવી જાય છે. જ્યારે જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય, હવે એમાં સમ્યક દર્શનને ધર્મ કીધું તો એમાં સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આવી જ ગયા. અથવા સમ્યક જ્ઞાનને ધર્મ કીધું તો એમાં સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, વૈરાગ, તપ, ભક્તિ આદિ બધું આવી ગયું. ખ્યાલ આવે છે ને? એક સમ્યક દ્રષ્ટિ જ ધર્માત્મા છે એમ કહેતા એ સમ્યક દ્રષ્ટિને એને લાયક એની યોગ્યતા અનુસાર એમને જ્ઞાન પણ છે, એમને તપ પણ છે, એમને દાન પણ છે, એમને સંયમ પણ છે, બધું જ છે. ખ્યાલ આવે છે ને? એ બધું એમાં આવી ગયું. પણ એની સામે જો ત્યાગ તે જ ધર્મ છે એમ માનવું તે મિથ્યા એકાંત છે. કેમ કે ત્યાગ સાથે સમ્યક જ્ઞાન હોવું જોઈએ એમાં એ આવતું નથી. જેવી રીતના આપણે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, દાન કરે છે, ત્યાગ કરે છે, વ્રત ઉપવાસ કરી લે છે અને પોતાને ધર્માત્મા માને છે તો એ ભૂલ ભરેલું છે. કેમ કે સાથે જે સમ્યક શ્રદ્ધા અંદર હોવી જોઈએ, સમ્યક જ્ઞાન, આત્માનું જ્ઞાન હોવું જોઈએ, એ તો એમાં છે જ નહીં, માટે એ મિથ્યા એકાંત છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્ઞાનમાં રાખીને કોઈ એક પક્ષને મુખ્ય કરે તો તે સમ્યક એકાંત છે. અને પદાર્થનું સ્વરૂપ જાણ્યું જ નથી, ઇમેજિનેશનથી વિચાર કરે છે અને પછી એમાં પાછી એકને મુખ્યતા કરે છે, તો એ મિથ્યા એકાંત છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો એવી રીતના આજે આપણે સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત, સમ્યક એકાંત, મિથ્યા એકાંત, આ ચારની ચર્ચા કરી. હવે આગળથી આપણે સ્યાદવાદ, જે વાણી વર્ણન કરવાની પદ્ધતિ છે, એની વાત આપણે કરશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તુહી જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય હો.